તારીખ 9-10-1992 શ્રી દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ, બોલ નંબર 499, 500 અને 501 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 209.
499 વચનામૃત 499. જ્ઞાની કો બરાબર છે, ભક્તિ આદિ થી શુભ ભાવ આવે તબ બહાર મેં તો ઉલ્લાસિત દિખાઈ દે, લેકિન ઉસી ક્ષણ અભિપ્રાય નિષેધ કરતા હૈ. જ્ઞાની કો ભક્તિ આદિ કે શુભ ભાવ આવે તો બહાર મેં તો ઉલ્લાસિત, જ્ઞાની પણ ભક્તિ કરતા હોય ત્યારે ઉલ્લાસિત પરિણામ થી ભક્તિ કરતા હોય, શુભ ભાવ છે ને, ભગવાનની ભક્તિનો શુભ ભાવ છે, અને એ શુભ ભાવમાં ઘણો ઉલ્લાસ દેખાય એમ દેખાય, પરંતુ એ બહારની વાત છે એમ કે છે. ઉસી ક્ષણ અભિપ્રાય નિષેધ કરતા હે, અભિપ્રાય જુદો છે, અભિપ્રાય શુભ ભાવ કરવાનો નથી, અભિપ્રાય ઉપયોગને કોઈ અન્ય પદાર્થમાં લગાવવાનો અભિપ્રાય નથી. પછી સામે ભગવાન સાક્ષાત હોય તો પણ એના ઉપર ઉપયોગ લગાવવો આ નિજ ભગવાનને છોડીને એ અભિપ્રાય વિરુદ્ધ છે એમ કહે છે. બીજો ઉપયોગ નહીં, ભાવ તો છે અંદર, બીજો નિષેધ કરતો હોય ભાવ છે, ઉપયોગ તો ઉપયોગ છે, ઉપયોગ હા ઉપયોગ બહારમાં છે, પણ અભિપ્રાય અને ઉપયોગની પ્રવૃત્તિ પરસ્પર વિરુદ્ધ હોઈ શકે, પરસ્પર અવિરુદ્ધ પણ હોઈ શકે અને પરસ્પર વિરુદ્ધ પણ હોઈ શકે. જેમ કે તમે દવા પીઓ છો, તો તમારા હાથે દવા કાઢો છો બાટલીમાંથી, તમે પ્યાલીમાં દવા લ્યો છો, દવા પીઓ છો, તો તમારો અભિપ્રાય દવા પીવાનો છે? ઉપયોગ તો બરાબર દવા પીવામાં છે તમારો, કે દવા ઢોળાઈ ન જવી જોઈએ, દવા વાટકીમાં ચોંટી રહેવી ન જોઈએ, બધી દવા પીવાઈ જવી જોઈએ, શું? કેમ કે તો વેસ્ટ જ જાય, જો ચોંટી રહીએ તો વેસ્ટ જ જાય. આ ચાટવાની દવા આવે ને ઘણા, તો ચાટે તો બરાબર લઈ લઈએ કે નહીં? હે ગુરુદેવ, ખબર છે ઓલો ગંઠોડા ચાટતા હતા ઘીમાં, હે જરાય રહીએ, હે વાટકીમાં, હે દવા ખાવાનો અભિપ્રાય છે? કોઈને ન હોય દવા ખાવાનો અભિપ્રાય, એટલે એ પરિસ્થિતિ બહુ પ્રેક્ટિકલ છે. આ તો આ પરિસ્થિતિ તો પ્રેક્ટિકલ છે કે માણસ કામ કરતો હોય, ક્રિયા કરતો હોય, અને એ ક્રિયામાં એનો ઉપયોગ પ્રવર્તતો હોય તો એનો અભિપ્રાય એમ જ હોય એવું કઈ નથી. એક જાસૂસ છે, બીજું દ્રષ્ટાંત લઈએ, દુશ્મનના દળમાં દુશ્મનનો પોશાક પહેરીને આવી ગયો બરાબર છે, એના લશ્કરમાં છાવણીમાં જાય, અને એને પોશાક પણ બીજા સૈનિક પહેરે એવો જ પહેરે, નહીતર તો પકડાઈ જાય. અને જેટલી ડિસિપ્લિન હોય એ છાવણીની અંદર, એ બધી ડિસિપ્લિન કેવી રીતે પાડે? જરાય ફેરફાર હોય તો પકડાઈ જાય કે નહીં? કે આ માણસ કોઈક બીજો લાગે છે, આપણે ડિસિપ્લિનમાં સમજતો નથી, માટે કોઈક બહારનો માણસ લાગે છે, એને તપાસ કરો કોણ છે. તો એ બધો પહેલા અભ્યાસ કરી લે અને પછી જાસૂસી તરીકે અંદર આવે, એનો અભિપ્રાય શું છે? આ બધાને ખલાસ કરી નાખવાના, ડિસિપ્લિન પાડવા માટે આવ્યો છે, ડિસિપ્લિન પાડે છે, બહુ ઉપયોગથી પાડે, લ્યો ઠીક, એટલી કાળજી રાખે કાંઈ ફેર ન પડવા દે, એટલા માટે. હા, પરદેશના એના દુશ્મનના દેશના ઝંડાને અભિવાદન કરે, સલામ ભરે, બધું કરે, ઉપયોગ કાંઈક હોય, અભિપ્રાય કાંઈક હોય. જ્ઞાનમાં ઘણા ઘણી વાતો સમજવા જેવી છે. જ્ઞાનમાં ઉપયોગ શું, લબ્ધ શું, આ બે તો ચોખ્ખા વિભાગ આપણા શાસ્ત્રોની અંદર છે. આ સિવાય એક અભિપ્રાયનો રોલ બહુ મોટો છે, ખાસ કરીને સુગાનીજીના જે વચનો છે એમાં મુખ્ય રોલ અભિપ્રાય પૂર્વકના એમના સમાધાનના ઉત્તરો આપ્યા છે એમણે. એટલે અમે આ સ્વાધ્યાય ઘણા વખત હમણાં કરીએ છીએ, 499 સુધી પહોંચ્યા છીએ આજે. એમાં અમારું ધ્યાન ગયું કે આમાં અભિપ્રાયના ના કારણથી ઘણી વાતો આવે છે એમને, તો પરિણામમાં તો અભિપ્રાયનો રોલ બહુ મોટો છે. એક માણસ તમને જવાબ મીઠો દે અને કામ ન કરવું હોય તો કેવી રીતે થાય? જવાબ તમને મીઠો દઈ દે, કામ તમારું બિલકુલ કરવું નથી, એમ બને કે ન બને, હે? એનો અભિપ્રાય તમારું કામ કરવાનો છે જ નહીં, પણ તમે રૂબરૂ આવ્યા છો તો તમને મીઠો જવાબ દઈને વળાવી દે કે ન વળાવી દે, હે? આ તો અભિપ્રાયનો રોલ તો બહુ મોટો છે. તો અમે પછી અભિપ્રાય ઉપર એક ચર્ચા રાખી હતી, 10-11 કલાક અમારી એક અભિપ્રાય ઉપર જ ચર્ચાઓ ચાલી છે કે આમાં અભિપ્રાય ક્યાં ક્યાં કેવી રીતે કામ કરે છે અને એનું પરિણામની અંદર કેટલું મોટું મહત્વ છે અને એનું સાયન્સ શું છે, પરિણામની અંદર અભિપ્રાયનું વિજ્ઞાન શું છે. આ એક બહુ સમજવા જેવો વિષય છે. એનું કારણ એ છે કે અભિપ્રાય જે રીતે ઘડાય છે એ રીતે શ્રદ્ધા કેળવાય છે. જેમ કે કોઈ પણ મુમુક્ષુને સમ્યક શ્રદ્ધા કરવી છે, બરાબર, સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે એટલે સમ્યક શ્રદ્ધા કરવી છે, તો એને પહેલા અભિપ્રાય, ઊંધો અભિપ્રાય ફેરવીને હવળો અભિપ્રાય ઘડવો પડશે. અને એનું સાધન આ સ્વાધ્યાય છે. લ્યો, ખરેખર તો સ્વાધ્યાય આપણે શા માટે કરીએ છીએ? અથવા જ્ઞાની ગુરુએ સ્વાધ્યાયનો વ્યવહાર શા માટે ગોઠવો? કે તારા અભિપ્રાયને સારી સરખી રીતે સમ્યક પ્રકારે ઘડવા માટે આ સ્વાધ્યાય જરૂરી છે. સમજણ અનુસાર અભિપ્રાય ઘડાય તો શ્રદ્ધા, ઊંધી શ્રદ્ધા, મીઠ્યા શ્રદ્ધા, મંદ પડીને સવળી શ્રદ્ધા થવાનો અવકાશ છે, નહીંતર બીજી કોઈ રીત નથી. આમાં બહુ મોટો ફેક્ટર એ છે આની અંદર અભિપ્રાયનો, કે અભિપ્રાય, ઊંધો અભિપ્રાય બદલવો અને સવળો અભિપ્રાય કરવો. અભિપ્રાય બદલવો એ સહેલી વાત નથી. એક વખત એક અભિપ્રાય થઈ ગયો હોય એ બદલવો એ સહેલી વાત નથી, એ બહુ અઘરી વાત છે. પણ છતાં આત્મહિતનું જેને લક્ષ્ય છે, જેને પોતાનું આત્મહિત કરવું છે એને બદલે છૂટકો છે એવું અભિપ્રાયમાં પણ નક્કી થાય છે કે આ બદલે છૂટકો છે એમ જ્યારે અભિપ્રાય થાય છે ત્યારે એ જૂનો અભિપ્રાય બદલવાનો પ્રયત્ન પણ ચાલે છે અને બદલી શકાય પણ છે. નથી બદલી શકાતું એવું કાંઈ નથી. એટલે એ પોતે અભિપ્રાય પ્રધાનતાથી ઘણી જગ્યાએ વાત કરી છે. એના ઉપર અમે 10-11 કલાક ચર્ચાના લીધેલા છે, એક જ વિષય હાથમાં લઈને જુઓ કેટલી કેટલી જગ્યાએ કેવી કેવી રીતે વાત કરે છે. શું કેમ કે 439 ચાલી લ્યો, હમણાં જ વાત આવી ગઈ. કોઈ મુમુક્ષુએ પ્રશ્ન પૂછ્યો છે કે અંદર મેં તો પાનું 197 ઉપર પ્રશ્ન છે, નીચે 197માં નીચે, કે અંદર મેં તો કુછ દિખતા નહીં ઓર સ્થિરતા હોતી નહીં. શું? અંદર મેં તો કુછ દિખતા નહીં ઓર સ્થિરતા હોતી નહીં, ઇસલીએ શૂન્ય કા ભાવ રહેતા હૈ. એટલે શૂન્યનો ભાવ સાંભળવાનો અભિપ્રાય રહે છે, કે છે કે અંદરમાં આત્મા અમને દેખાતો નથી. કોઈ મુમુક્ષુ મૂંઝવણ રજૂ કરી છે, આત્મા દેખાતો નથી એટલે ધ્યાન લાગતું નથી અમારું. વિકલ્પ આવે એકાંતમાં બેસી આંખો વીંચીને તો હોય ત્યાં પછી શું કરીએ? કે બીજા બીજા વિચાર આવે એના કરતા સાંભળવા બેસીએ, કોઈ તત્વનું શ્રવણ કરાવે અને સાંભળવા બેસીએ છીએ. આ એક ભાવ રહે છે અમારો, કે અંદરમાં સ્થિરતા થતી નથી અને આત્મા દેખાતો નથી, માટે આપણે તત્વજ્ઞાનનો શ્રવણ કરીએ. એના ઉપર બહુ જોરદાર જવાબ આપ્યો છે એમણે, ઉત્તર, કે ઇસમે તો વ્યવહાર શ્રદ્ધા બી નહીં આવી. શું કીધું? તત્વ શ્રવણ કરવાના અભિપ્રાયમાં તો વ્યવહાર શ્રદ્ધા ઉડી જશે એમ કે છે. કેટલો કડક ઉત્તર આપ્યો છે. શૂન્ય કા અભિપ્રાય નહીં હોના ચાહીએ, જો અભિપ્રાય પ્રધાનતાથી વાત કરે છે. એટલે કૌંસમાં ત્યાં ખુલાસો કર્યો છે આપણે કે શૂન્ય કા રાગ હોના और सुनने का अभिप्राय होना, इन दोनों में बहुत फर्क है। राग थाय क्षम्य छे, पण अभिप्राय पूर्वक नो राग क्षम्य नथी, अक्षम्य छे। ગણધર દેવ ને પણ ભગવાન ની વાણી સાંભળવાનો રાગ આવે ને, સંવત્સરણ માં બેસે, પણ અભિપ્રાય એક જ્ઞાની નો નથી ભગવાન ની વાણી સાંભળવાનો, બધાનો અભિપ્રાય અંદર માં લીન થવાનો છે, ઉપયોગ બહાર રાખવાનો કોઈનો અભિપ્રાય જ નથી, એટલે નિષેધ સહિત સાંભળે છે, નકાર સહિત ઉપયોગ જાય છે, અને તો જ એ ઉપયોગ બંધ થાય અને અંદર માં ખેંચાઈને આવે, નહીતર એને અંદર માં ઉપયોગ આવવાનો પ્રશ્ન જ નથી રહેતો, જેનો અભિપ્રાય અંદર માં આવવાનો છે ને એનો ઉપયોગ કોઈ દી અંદર માં આવે જ નહીં, આવી શકે જ નહીં, શું એટલો મોટો અભિપ્રાય નો રોલ છે એની અંદર માં। સુનતે હી ઇધર કા પ્રયાસ ચાલુ હો જાના ચાહીએ, આ તત્વ શ્રવણ માં તો આત્માને સાંભળતા અંદરમુખ અંતર્મુખ નો પ્રયત્ન ચાલુ, પુરુષાર્થ ચાલુ થવો જોઈએ, કે એટલે આમાં જરા વધારે સ્પષ્ટતા આપી છે 439 માં કાંસ બાંધીને, કે તત્વ શ્રવણ કે સંબંધ મેં એસા અભિપ્રાય રહે જાના કે શ્રવણ કરતે કરતે આત્મલાભ હો જાયેગા, તો વહ સાધન વિષયક, વહ સાધન વિષયક બુદ્ધિપૂર્વક કી ભૂલ હૈ, એ સાધન ખોટું અપનાવ્યું, તો વાર સાંભળતા સાંભળતા આત્માને લાભ થશે એ બુદ્ધિપૂર્વકની ભૂલ છે, સાધનની ભૂલ છે બુદ્ધિપૂર્વકની, જિસે ગ્રહિત મિથ્યાત્વ હોતા હૈ, શું આશ્રયમાં અને પ્રયોજનમાં બુદ્ધિપૂર્વક નો વિપર્યાસ થાય એટલે ગ્રહિત મિથ્યા થઈ જાય, જિસે સુનતે હી પ્રયાસ ચાલુ હોતા હૈ એસે વર્તમાન પાત્ર જીવ કો વૈસી ભૂલ નહીં હોતી, યદ્યપિ શૂન્ય કા રાગ છદ્મસ્થ અવસ્થા તક સંભવ હૈ, એટલે ગણધર સુધી, તથાપિ યથાર્થતા મેં કિસી ભી રાગ કા અભિપ્રાય નહીં હોતા, મુમુક્ષુ થી માંડીને ગણધર દેવ સુધી કોઈને રાગનો અભિપ્રાય હોય જ નહીં, રાગ વર રાગ કે અભિપ્રાય મેં રાગ થવો અને રાગનો અભિપ્રાય થવો દિન રાત જીતના અંતરે, બહુ મોટો ફેર છે। આપણે એક વાંચનમાં એક વાત આવી ગઈ, એક માણસ મીઠાઈ ખાય છે ને એને સારી લાગે છે, તો આપણે એમ કહીએ તો ચારિત્રનો દોષ છે, કે જો અભિપ્રાયપૂર્વક સારી લાગે તો એ મિથ્યાત સહિતનો ચારિત્રનો દોષ છે, કે પહેલો એનો અભિપ્રાય હતો કે નહીં આ સુખડી સારી, મને તો સુખડી ભાવે, મીઠાઈમાં 56 વાતા વાના છે, પણ મને ફલાણી ચીજ ભાવે, એ જે અભિપ્રાય છે અને એ અભિપ્રાય પૂર્વક એ જે વખતે એને વિશેષ રસ આવે છે એમાં બે દોષ એ કરે છે, એકલો ચારિત્ર મોહનો દોષ નથી એમાં, એમાં અભિપ્રાયનો દોષ એટલે શ્રદ્ધાનો દોષ સાથે છે, શ્રદ્ધાને અભિપ્રાય વિના ભાવી થઈ જાય છે, આ એક બહુ મહત્વનો વિષય છે। અભિપ્રાયમાં શું છે કે એક નિર્ણય છે કે આ આમ જ, આ મને આપણે નિગોશિએશન કરીએ છીએ, અનેક જાતના વાતો ઊભી થાય ત્યારે પહેલા આમાંનો અભિપ્રાય જ માપવો પડે, કે આનો અભિપ્રાય શું છે એ પહેલા નક્કી કરો, એ શું બોલે છે એ જો નક્કી કરશો તમે તો ભૂલા પડી જશો, શું કારણ કે જવાબ તો ગમે એ માણસ ગમે એવો દઈ શકે પરિસ્થિતિ જોઈને, પણ એનો અભિપ્રાય શું છે એ પકડી લેવો જોઈએ, જો એ પકડો તો ભૂલ ન ખાવ, આ તો કોઈ પણ જગ્યાએ તમે ક્યાંય પણ કોઈ પણ વિષયનું નેગોશિએશન હાથમાં લ્યો, શું સામાનો અભિપ્રાય પહેલા સમજી લેવો જોઈએ, એનો અભિપ્રાય શું છે, શું શ્વેતાંબર લોકો 24 તીર્થંકરને માને છે, બરાબર છે, 9 તત્વને માને છે, શું 6 દ્રવ્યમાં 5 દ્રવ્યને અને કાળા કાળાનું ઉપચારિક દ્રવ્ય કરીને 6 દ્રવ્યને માને છે, શું અને બધી ભારતીય ભાષાની અંદર એના પણ શાસ્ત્રો સંસ્કૃત માધ્યમમાં બધા જીન સૂત્રોના નામે ચાલે છે, અભિપ્રાય આખો પહેલાથી ફરી ગયો હતો, શું ફેરફાર થયો હતો, અભિપ્રાયમાં ફેર પડી ગયો હતો, બાકી જે લોકોએ ફેરફાર કર્યો માર્ગની અંદર એ લોકો તો ત્યાગી જતા, એ વખતે એ લોકોએ ક્યારે કોઈ ગ્રહસ્થી થઈને પૈસા ખાતર કે માન ખાતર પ્રવૃત્તિ નથી કરી, શું આમ તો સામાન્ય રીતે માણસને બે હેતુ હોય, કાં તો એને કંઈક અંગત લાભ લેવો હોય, આર્થિક કે ભૌતિક લાભ લેવો હોય, કાંઈ એને પોતાને માનપાનનું કારણ હોય, બેમાંથી એક કારણ હોય તો માણસ માર્ગ બદલે, હમ તો એ અમારો ચોખ્ખો જુદો, પણ એ લોકો તો ત્યાગી જંગલમાં રહ્યા છે, જયારે માર્ગ બદલાવાનો છે ને ત્યારે એક વલકલ વચ્ચે ઝાડને છાલ વિતાડીને એ ગામમાં આવે ત્યારે આહાર લેવા આવે, ત્યારે પાછા જંગલમાં આવી જાય ત્યારે તો નગ્ન રહેતો હતો. શાસ્ત્રો હજી તો પછી એ લોકો સાતમા આઠમા સૈકામાં શાસ્ત્રો કર્યા છે, ત્યાં સુધી તો એ લોકોની પોતાની સ્વતંત્ર શાસ્ત્ર રચના નહોતી. જે યાદ રહ્યું તો એ બધું બોલતા હતા. ભગવાન ગયા પછી જે યાદ રહ્યું પરંપરામાં, ગુરુ પરંપરામાં જે તત્વજ્ઞાન ચાલતું રહ્યું એ જ બધું બોલતા હતા. એકમ જાણે સુસમમ જાણે, આજે સ્વતંત્રના આચારંગનું પહેલું સૂત્ર એ છે, એકમ જાણે સુસમમ જાણે, એક આત્માને જાણ્યો તેને સર્વ જાણ્યો, એ નિર્ગુણ પ્રવચન છે. અમુક વાત તો એ નહીં રહીએ છે, પણ છતાં અભિપ્રાય બદલાઈ ગયો છે. અભિપ્રાયનો બહુ મોટો દોષ છે. એમણે તો બહુ જ વાત લીધી છે. આખા દ્રવદૃષ્ટિ પ્રકાશમાં એમના પત્રોમાં અભિપ્રાય પ્રધાનતાથી એમણે ઘણે ઘણો પ્રકાશ પાડ્યો છે એમ કહીએ તો ચાલે. આમાં એ લીધું 499માં કે જ્ઞાનીને ભક્તિનો ઉલ્લાસ છે પણ અભિપ્રાય નથી. એવો જ એક બોલ આગળ આવી ગયો કે સૌધર્મ ઇન્દ્ર ચક્ર સૌધર્મ ઇન્દ્ર સમ્યક દ્રષ્ટિ એકાવતારી છે. ભગવાનના જન્મ વખતે જન્મનો ઉત્સવ કરીને નાચે છે પગે ઘૂઘરા બાંધીને. જેમ નાચનારી કોઈ પગે ઘૂઘરા બાંધીને નાચે એમ ભગવાન પાસે એટલી નમ્રતા એને આવે છે. હજી તો બાલ તીર્થંકર છે, હું ચોથા ગુણ સ્થાને છે. હજી કે ધ્યાનસ્થ અવસ્થામાં કેવળ જ્ઞાની નથી ત્યાં, પણ એના અવધિ જ્ઞાનમાં બધું જ્ઞાન આવી ગયું છે. જ્યારથી આવે છે માતાના ગર્ભમાં ત્યારથી એમને જ્ઞાન થાય છે અવધિ જ્ઞાનમાં. તો જન્મ વખતે આવે છે, જન્મોત્સવ મનાવે છે, તો એ વખતે બાલ તીર્થંકરની પાસે ભક્તિ કરે છે, પગે ઘૂઘરા બાંધીને નાચે. તો એ વખતે બીજાને એમ લાગે કે હા, ઇન્દ્રને હરખ માતો નથી. શું? ઇન્દ્રને હરખ માતો નથી, પણ અંદરમાં એને જાણે છે કે આ તો દુઃખ ભાવ છે. શું? આ તો અંદરમાં દુઃખ ભાવ છે. આ તો અંદરમાં દુઃખ જાણે છે ને, કેમ કે એટલી આકુલતા થાય છે. ઉપયોગ જેટલો બહાર જાય એટલું દુઃખ જ થાય, બીજું કઈ થાય જ નહીં. એમાં આકુલતા લઈને જન્મ થાય ઉપયોગનો. 152 તીર્થંકર કે જન્મોત્સવ મેં ઇન્દ્ર નૃત્ય કરકે બહાર મેં લૌકિક અપેક્ષા સે ખુશી મના રહે હૈ, તો ભી ઉનકે અંતર મેં પરિણતિ મેં તો સહજ સુખ ચલતા હૈ, ઉસમેં વો હર્ષભાવ ભી સહજ હી દુઃખરૂપ લગતા હૈ. ઓર યે સહજ સુખ ઉસ હર્ષભાવ કા સહજ નિષેધ કરતા હૈ. અંદરમાં જે આત્માનું સુખ છે એની પાસે અપેક્ષા એ દુઃખ છે, અને એ સુખ છે એ દુઃખનો નિષેધ જ કરે છે. બહાર મેં તો ઇન્દ્ર ભી હર્ષભાવ સે ખુશી મનાતે હૈ, પણ અંદરમાં એનો નિષેધ ચાલે છે. એ કોઈ પણ એક વિકલ્પ ઉઠે એનો નિષેધ જ ચાલે. પછી ભગવાનની ભક્તિનો વિકલ્પ હોય કે ગમે તે વિકલ્પ, આત્માના સ્વરૂપનો વિકલ્પ હોય તો એનો નિષેધ છે, સ્વભાવનો વિકલ્પ એનો પણ નિષેધ છે. કેમ કે દુઃખ છે ને આકુલતા છે. નહીં, ભગવાનની ભક્તિનો ને આત્મ સ્વરૂપનો વિકલ્પનો અભિપ્રાય નથી. ભાઈ, છ ખંડ સાધવાની તો વાત અશુભ છે. એ તો અશુભ પરિણામ છે. એ તો સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તી હોય તો પણ એના એ અશુભ પરિણામ છે, શુભે નથી. તો અશુભનો તો અભિપ્રાય હોય જ ક્યાંથી? જ્યારે શુભનો અભિપ્રાય નથી તો અશુભનો અભિપ્રાય હોવાનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. તો હોય જ ક્યાંથી? પોતાને આત્માને જ સાધે છે. સખંડને સાધતા નથી, પણ એ વખતે પણ આત્માને નિરંતર સાધે છે. એમ જ અખંડને સાધે છે. એટલે જ્ઞાનમાં લક્ષ શું, અભિપ્રાય શું, નિર્ણય શું, મૂલ્યાંકન શું, ઉપયોગ શું, બધા જેટલા જેટલા જ્ઞાનના પર્યાયો છે એમાં ક્યાં ક્યાં શું શું કહેવા માંગે છે, આ એક સમજવા જેવો વિષય છે. જ્ઞાન તો જ્ઞાન જ કહેવાય છે, પણ મારે શું શું કેટલી વાતો અંદર હોય છે જ્ઞાનમાં, બીજી કેટલી વાતો હોય છે, એ બધો જો ખ્યાલ હોય તો એનો ક્યાંય પણ અનર્થ ન થાય, શું એમાં વિપર્યાસ ન થાય. શાસ્ત્ર પરિચય એટલો નથી રહ્યો સાધક દશામાં, તો ગુરુદેવ નો પરિચય એટલો નથી રહ્યો ભાઈઓ વ્યવસાયિક કારણોને લઈને, અંદર થી ઘણું કાઢ્યું છે, આરાધના માંથી ઘણું કાઢ્યું છે, બહુ ઝીણું કાઢ્યું, સૂક્ષ્મ કાઢ્યું છે. વિકલ્પ આવ્યો કે બીજી, પછી તો આપવાની બંધ થઈ ગઈ, કેમ કે એમને પાછા હતી નહીં, જે ત્રણ બાઇન્ડિંગ માં હતી તો પછી આવી નહીં, એટલે એમને વિકલ્પ થયો કે હવે પુસ્તકો નથી તો થયું શું, કોક માટે માગણી તો ચાલુ રહી પછી. એટલે એક દિવસ મને પૂછ્યું, મેં તમારું બાકીના પીડા તો એનું શું કર્યું, પાના છૂટા એમને તે દિવસે એ માગણી ના કરતી, એ છૂટા પાના એમને એમ રાખી લેજો, અને આની સાથે બંધાવતા નહીં, આ 500 બંધાઈ ગઈ, ભલે બંધાઈ ગઈ, શું બધે પાના છૂટા રાખવાના, એમને કાચું બાઇન્ડિંગ કરી નાખ્યું. એ તો પાના શું છે, એને જે ક્રમથી ગોઠવેલા હોય, એ છૂટા પાના હોય તો ક્રમ ફરી જાય ને વિખાઈ જાય બધું, એટલે એને જે કાર્ટૂનમાં ભરેલું હતું સાચું, કેટલા વર્ષ કાર્ટૂનમાં સાચવાય, કેટલા વખત ગોઠવેલા પાના, એ બધું કાચું બાઇન્ડિંગ કરે અને કબાટ ભરી નાખ્યો. બધા પાના હતા છૂટા, એનું શું થયું, બધું પાના નથી પણ એને કાચું બાઇન્ડિંગ કરાવી અને હીરાલાલજીને ત્યાં એક કબાટમાં રાખી લીધા છે. કેટલી નકલ છે, 1600 નકલ છે એમ કે પછી વાત ના લાગે, 1600 ને આપતા એટલો ટાઈમ ન લાગ્યો જેટલો 500 ને આપતા ટાઈમ લાગ્યો. 5 વર્ષમાં ગુરુદેવે બધાને ટ્રેનિંગ આપી, સમાજને ટ્રેન કર્યા, ખેલવણી આપી. આ વાત તો પછી જરા તીખી, તીખો મસાલો છે આ બધા, જલ્દી ગળે ઉતરવું મુશ્કેલ પડે એવું હતું જરા. હા, પેલા હજમ નહોતું જોયું એમણે, હું કઉ છું પણ કોઈને હજમ થતો નથી, હું કઉ છું બરાબર છે તો પણ કોઈ વાપસાન નહોતો થતો. વાપો ભાઈ 15 દી આયલો, વાપો જે શરૂ થયો ત્યાર પછી એ વાપો 15 દી ચાલ્યો. 15 દી એ ઓલા ભાઈ દિલ્હી વાળા પ્રેમચંદજી મારી ઓફિસે આવ્યા ભાવનગર, મને કે ભાઈ વિરોધ બહુ વીધો છે સોનગઢમાં, દ્રવ્યદ્રશ્ય પ્રકાશનો વિરોધ એટલો બધો વીધો છે અત્યારે, એનું પ્રકાશન બંધ રખાવી દેશે એવું લાગે છે, પ્રકાશન જ નહીં થવા દે આ પુસ્તકનું. એને બહુ પ્રેમ હતો, પ્રેમચંદજી ને બહુ પ્રેમ હતો, કઈક રસ્તો કરો ભાઈ. પછી મેં લાલુભાઈ ને કોલ કર્યો, એ વખતે આ પ્રેમચંદજી આવ્યા છે ને આમ પરિસ્થિતિ આમ છે સોનગઢમાં, એમ કે છે શું કરશો, મને કે તમે જાઓ ગુરુદેવ ને પાસે આજે ને આજે જી આવો, કે ગુરુદેવ ની જે આજ્ઞા હોય એ પ્રમાણે આપણે કરવું છે, પણ આપણો બીજો કઈ આપણો વિચાર નથી દેવાનો, આપણે કઈ ગુરુદેવની આજ્ઞા જાણી લ્યો તમે, આપણે છૂટા થઈ ગયા એ વાતમાંથી, આપણે ભલે સંકલન સંપાદન ભલે કર્યું પણ આપણે છૂટા થઈ ગયા ગુરુદેવની આજ્ઞા, એટલે વાત પૂરી થઈ ગઈ આપણામાં. સાંજે હું ગયો બરાબર પાટ ઉપર, ગુરુદેવ આવી બધો ટાઈમ તો બધો ઇંગ્લિશ ટાઈમ ગુરુદેવનો, એ ટાઈમે જ મેં એન્ટ્રી મારી જોઈ રહ્યા પેલા તો, કેમ કે હું સોનગઢ જાઉં ને વ્યાખ્યાનમાં ન હોઉં એ બને નહીં કોઈ દિવસ, વ્યાખ્યાન સિવાયના ટાઈમે આવું વ્યાખ્યાનમાં નહોતા તમે? આજે હજી ચાલ્યો જ આવું છું. કેમ અત્યારે આવું થયું? કે સાંભળ્યું દ્રષ્ટિ પ્રકાશનો બહુ વિરોધ છે આ બાબતમાં. લાલચંદભાઈ સાથે ટેલિફોન ઉપર વાત કરી છે, સરળતાથી બધી જેવી વાત હતી કહી દીધું. આપની આજ્ઞા હોય એ પ્રમાણે અમારે કરવાનું છે. સંકલન કર્યું માટે પ્રકાશન થવું જ જોઈએ એવો અમારો આગ્રહ નથી. આપની આજ્ઞા, એ આજ્ઞા વાત અમારે તો ત્યાં મર્યાદા પૂરી થાય છે. શું કરીએ કે 30-30 વર્ષ સુધી સામે બેહીને સાંભળે છે અને બેસતું નથી, કે સીધું એમ બોલ્યા. 30-30 વર્ષથી સામે બેસીને સાંભળે છે એ લોકોને બેસતું નથી, કે શું કરવું? કાંઈ નહીં, રાત્રે રોકાવાના છો હાજી, એટલે રોકાજો. રોકાજો એમ ન કહે, પૂછી લીધું. રાત્રે રોકાવાના હાજી, રાત્રે ચર્ચામાં એની ચર્ચા ચાલી. એમાં નક્કી કર્યું કે 500 પુસ્તક આપણો ત્રીજો ભાગ પ્રકાશન કરવો નહીં, બે ભાગનું પ્રકાશન કરવું, ત્રીજો ભાગ ગુરુદેવ પોતાના હાથે આપશે. એ 5 વર્ષ પછી, 5 વર્ષ સુધી ટ્રીટમેન્ટ આપી બધાને. કેવું એડજસ્ટમેન્ટ, શાસન ચલાવવું હોય તો કેટલી વિચિક્ષણતાથી એડજસ્ટમેન્ટ ગુરુદેવ કરતા હતા, કેટલી વિચિક્ષણતા હતી એમનામાં. શું ઘણા અમારી પાસે આવે, સુગાનીજીની વાત તો પરમ સત્ય છે, ગુરુદેવ પણ પરમ સત્ય કહે છે, શું તો પછી ગુરુદેવ શું કરવા દબાવે છે એ વાતને? મેં કીધું એ બોલશો નહીં, તમારે બોલાય જ નહીં. તમારે ગુરુદેવ જે કરે છે સમજીને કરે છે, આપણા કરતાં એમને વધારે ખબર પડે છે, આપણને ઓછી ખબર પડે છે, એટલું ખ્યાલ છે. એ જે કરતા હોય માન્ય રાખો, બીજું કંઈ બોલાય જ નહીં. શાસન કેમ ચલાવવું એમને ખબર પડે, તમને ખબર પડે તમારું કામ છે શાસન ચલાવવાનું. ઘણા આવે ઉકરાટો કરવા, પંપિંગ બી કરે, ટાઈટ બી કરી જાય. નહીં, ગુરુદેવની આજ્ઞા એ ગુરુદેવની આજ્ઞા, વાત પૂરી થઈ ગઈ. તો 5 વર્ષ પછી મૂકી દીધું છોટું. એવું છે, એટલે અભિપ્રાય પ્રમાણે કાર્યસિદ્ધિ છે, કાર્યસિદ્ધિ પણ અભિપ્રાય પ્રમાણે છે. અભિપ્રાય જોઈ લીધો કે ઠીક, એમ અભિપ્રાય બરાબર છે, પછી કઈ જોવાનો પ્રશ્ન નથી. કોઈ ગમે તેમ કે પ્રશ્ન, અશુભ મેં તો દુઃખ લગતા હૈ, લેકિન શુભ મેં દુઃખ નહીં લગતા હૈ. અશુભમાં તો દુઃખ લાગે છે પણ શુભમાં દુઃખ નથી લાગતું, શું? જેવી વાત કોઈને પ્રશ્નમાં એવી છે કે જે પોતાના અનુભવની વાત કરી છે, મુમુક્ષુએ તો પોતાના અનુભવની વાત કરી છે કે ભાઈ મને અશુભમાં દુઃખ લાગે છે પણ મને શુભભાવમાં તો દુઃખનો અનુભવ થતો નથી. કેમ કે એ વખતે કશાય અશુભમાં તો તીવ્ર થાય છે, શુભમાં કશાય મંદ થાય છે. તીવ્ર કશાયમાં આકુળતા વધે એટલે દુઃખ લાગે, એ તો સ્થૂળ જ્ઞાનમાં દુઃખ લાગે પણ શુભમાં નથી લાગતું. ઉત્તર આપે છે કે શુભ કો ઠીક માના હૈ ઇસલિયે દુઃખ નહીં લગતા. શું? શુભને ઠીક માન્યું છે માટે એને દુઃખ નથી લાગતું. એક તો એને એની પોતાની પૂર્વગ્રહ છે આ, કે શુભમાં તો એને ઠીકપણાનો એની માન્યતા છે જ, એટલે એને દુઃખ નથી લાગતું. જેમ કે બાળક હોય, 4-3 કિલોનું વજન ન ઉંચકી શકે એવડો છોકરો હોય બાળક, એને શાક લેવાની, મારે હું ઉપાડું, મને છેલ્લે આપો મારે ઉપાડવી છે, પણ તું ન ઉપાડીએ તો ના મારે હું ઉપાડી જઈશ કે હા, હોસ્થી હાથમાં લઈએ 5 મિનિટ પછી પાછી આપે. લ્યો કેમ થાકે, થાક લાગ્યો ને, પણ હોશ હોય ત્યારે ન લાગે. કેમ કે એને માન્યું હતું કે નહીં, આમાં વાંધો નથી. પણ વાસ્તવિક તો આપીને ઉભી રહીએ એમ, શુભમાં ભલે એને સુખ માન્યું છે ને દુઃખ નથી માન્યું, તો ભક્તિ કરે હોશથી બહુ રસથી ઉલ્લાસથી ભક્તિ કરે, ક્યાં સુધી કરશે? થાકનીય બંધ કરશે. ભલે મેં સુખ માન્યું છે, ભક્તિમાં આનંદ આવે છે આપણને, ક્યાં સુધી આનંદ આવશે? થાકલાક્ષ બંધ કરી દેવું પડે. વાસ્તવિકતા તો આવીને ઉભી રહી છે. પહેલે અશુભ મેં ઠીક માના થા તો વાં દુઃખ નહીં લગતા થા, અને કોઈ અશુભમાં તો એને ઠીક માન્યું હોય તો ત્યાંય દુઃખ નથી લાગતું એને. મને આ ખાવા પીવા મજા આવે છે, મોટ શોખમાં મજા આવે છે, એમાં દુઃખ નથી લાગતું. વ્યાકુળતા વધે છે છતાંય દુઃખ નથી લાગતું, એટલે પૂર્વગ્રહ પ્રમાણે એનો અનુભવમાં છેતરામણ થાય છે. પૂર્વગ્રહ પ્રમાણે એને લાગે છે વાસ્તવિકતા બીજી હોય છે, એમ કહેવું છે. ઇધર આત્મા મેં આવે તો ઇધર કે સુખ કે અનુભવ મેં શુભ અશુભ દોનો હિ દુઃખરૂપ દિખતે હૈ. જો હવે આ વાત એમણે જે કરી એ મહત્વની કરી કે સુખ દુઃખ ની મેળવણી કોની આરે તારે કરવી છે. હવે કે આત્મામાં આત્મસુખ પ્રગટ થાય તો એ આત્મસુખ ના અનુભવ ને તું શુભ સુખ સાથે મેળવ, તને બે દુઃખરૂપ લાગશે, કેમ કે એ નિરાકુળ અવસ્થા છે, આત્મસુખ છે એ. અને એને યારે મેળવણી કરીને સુખ દુઃખ નો નિર્ણય કર. બાકી આમ તો તું ભૂલો પડી દઈશ, ક્યારેક તને અશુભમાં સુખ લાગશે, ક્યારેક શુભમાં સુખ લાગશે, ઠેકાણું નહીં રહે કઈ. પછી દ્રષ્ટાંત લીધો છે, જૈસે મક્ખી ફિટકડી પર બેઠતે હી ફટ સે ઉડ જાતી હૈ, માખી છે એ ફટકડી ઉપર બેઠતા આવે ઉડી જાય છે, કિંતુ શક્કર પર બેઠી હો તો ભલે ઈ પંખ તૂટ જાય તો ભી ઉઠના. સારેન્દ્રિય જીવ છે પણ એને મન નથી, તો એટલું એને જ્યાં સારું લાગે છે ત્યાંથી પકડાવી જાય છે પરિણામ. એસે યહાં ભી સમજ લેના, એટલે યહાં ભી સમજ લેના નો અર્થ શું કે શુભ અશુભ દોનો મેં હિ દુઃખ હૈ, ફિર ભી ઇનમે દુઃખ ના ન લગને કા કારણ હોવા ઠીક પણા માના હૈ. અતએવ સ્વયં કે અવલોકન છે, કારણ કે અનુભવ અવલોકન વગર નહીં પકડાય, પરિણામમાં જે અનુભવ છે એ અવલોકન વગર નથી પકડાતો. સ્વયં કે અવલોકન છે ઉક્ત પ્રકાર કી ભૂલ નિવૃત્ત હોય તો શુભ શુભ ભાવ મેં રહા હુઆ વાસ્તવિક દુઃખ માલુમ પડેગા. જ્ઞાનની સાથે મિલવણી કરે કોઈ નેત્ર, એમ આપણે મુમુક્ષુમાં એ દલીલ આવે છે કે અમને સુખ પ્રગટ્યું નથી, અમારે કોની આરે મેળવવું, શુભમાં દુઃખ છે મંદ કષાયમાં દુઃખ છે, એ કેવી રીતે ખબર પડે? જ્ઞાનીને તો સુખ પ્રગટ્યું છે, એ તો મેળવણી કરે આત્માને સુખ સાથે શુભાશુભને, અમને સુખ નથી પ્રગટ્યું, અમને કેમ ખબર પડે કે જ્ઞાન આરે મેળવ? જ્ઞાનમાં તો કશાય નથી, જ્ઞાનમાં રાગ નથી, જ્ઞાન તો જ્ઞાન છે. એકલા જ્ઞાન આરે મેળવ ચાલતા રાગને, તો જ્ઞાન સુખરૂપ દેખાશે, રાગ આદિ દુઃખરૂપ દેખાશે. એ મીંડવાની જગ્યા છે ત્યાં પણ. અવલોકનથી ઉક્ત પ્રકારની ભૂલ નિવૃત્ત હોય તો શુભ શુભ મેં રહા હોવા વાસ્તવિક દુઃખ માલુમ પડેગા, તો એને વાસ્તવિક દુઃખનો ખ્યાલ આવી જશે. પરંતુ ઈશ વિષય કી સમજ કો, એટલે રાગમાં દુઃખ છે શુભાશુભમાં દુઃખ છે હું આત્મામાં સુખ છે એવી સમજણ માત્ર, ન્યાય યુક્તિ કી મર્યાદા મેં રખના યોગ્ય નહીં હૈ. સમજણ ને માત્ર ન્યાય યુક્તિ તર્ક અનુમાન આગમ એવા વિચારની મર્યાદામાં ન રાખવી. સમજણ ભલે આગમ અનુસાર હોય તો પણ એને વિચારની મર્યાદામાં ન રાખવી. આ વખતે કલકત્તામાં પહેલું વહેલું કહ્યું, અભ્યાસી હતા ને મોહનલાલજીને બધા, આપણે આ વાત સમજ્યા છીએ પણ વિચારની કોટડીમાં કેદ કરીને રાખે છે, અહીંયાથી આગા હાલતા નથી. આપણે વિચાર બસ વિકલ્પ ને વિચારમાં વાત પૂરી થઈ ગઈ આપણી, આપણે સમજી ગયા એમ લાગ્યું, પછી આગળ શું? ત્યાં સુધી અવલોકનથી પ્રયોગમાં નહીં ઉતરો ત્યાં સુધી એ સાંભળેલો ઉપદેશ અંદરમાં પરિણમશે નહીં. પરિણમન જે લાવવું છે એનાથી સુખ શાંતિ છે. માત્ર વિકલ્પથી પરલક્ષી જ્ઞાનમાં સમજી લે એટલે શાંતિ નહીં આવે, એ તો અધર રહી જશે. બધું દુઃખ જ્યારે ઊભું થશે ને, સંયોગો બદલાશે અને દુઃખ ઊભું થશે ત્યારે બધું અધર રહી જશે. સાંભળેલું કાંઈ કામમાં નહીં આવે. એટલે ઈશ વિષય કી સમજ કો માત્ર ન્યાય યુક્તિ કી મર્યાદા મેં રખના યોગ્ય નહીં હૈ. અવલોકન પદ્ધતિ મેં આના હી શ્રેયસ્કર હૈ. આપણા નવા ખુલાસામાં અવલોકન પદ્ધતિનું ક્યાંક ક્યાંક સ્પષ્ટ કર્યું છે. પહેલી આવૃત્તિમાં આટલા ખુલાસા નથી, બીજી આવૃત્તિમાં ખુલાસા વધારે કર્યા છે. શું મૂળ ઈડર ગયા એમાંથી એ થયું. ઈડરમાં ચર્ચા ચાલતી હતી આ બધી. પ્રદર્શિત પ્રકાશ ને રમેશભાઈ સોગની આવ્યા હતા. બુદ્ધિવાળા માણસ બહુ છે. સ્વાધ્યાય તો બહુ કર્યો છે આ ગ્રંથ નો. પિતાશ્રી થાય એટલે તો સ્વાધ્યાય તો કરે. હવે ખ્યાલ આવ્યા પછી તો છતાં સમજણ માં ફેર પડી જાય છે. એમની સમજણ પૂછાવી હતી કે આમાં તમે શું સમજો છો. શ્રદ્ધાની આમાં તો શ્રદ્ધા વ્યવહાર શ્રદ્ધા નથી રહેતી એમ કે છે તો તમે શું સમજો છો. પછી ઉત્તરમાં કઈ બહુ જોયું એવું કોઈ સ્પષ્ટીકરણ નહોતું. રૂબરૂ આવશો ત્યારે ચર્ચા કરશો. પત્રમાં નથી બોલ ચર્ચા કરતા. પછી ચર્ચા ઈદરમાં નીકળી ત્યાર પછી. ઘણી વાત છે આમાં તો, જોરદાર વાત છે. ગ્રહિત મિથ્યાત થઈ જાય એક કુરથી તત્વજ્ઞાન નો અભ્યાસ કરીએ અને બીજી કુરથી ગ્રહિત મિથ્યાત થઈ જાય, આ કઈ જાતનું ભયંકર ગુણ થઈ જાય. ઘણું જોખમ છે આમાં તો. બધાનો જેટલાનો ખુલાસો થાય એટલો વધારે વધારે હવે ખુલાસો કરો. આ છપાતું પ્રેસમાં હતું પુસ્તક, પાંચેક ફરમાં તો છપાઈ ગયા હતા પણ કેન્સલ કર્યા. એટલો કાગળ ને છપાઈ ને બધા ગયા પૈસા. ફરીને શરૂ કર્યું આ ત્રીજા ભાગનું છપાનું. સ્પષ્ટીકરણ બધા લખ્યા પછી દરમિયાનમાં બધા સ્પષ્ટીકરણ લખી નાખ્યા અને નવી પ્રેસ મેટર તૈયાર કરી. ઉનાણ ઘણું છે, 502 માં ઘણું આવે છે. જીસકો અપના સુખ ચાહીએ 501, ઉસે અપના સુખ જીનકો પ્રગટા હૈ ઉનકે પાસ જાને કા ભાવ આતા હૈ. જેને પોતાનું સુખ જોઈએ, આત્માનું સુખ જોઈએ, એને સૌથી પહેલા ફર્સ્ટ થોટ છે આવો. યથાર્થપણે જો વિચાર આવે એને આત્મહિતનો, તો પહેલો વિચાર એને એ આવે કે આ કોને સુખાવવું પ્રગટ્યું છે. એની પાસે સર્વાર્પણ બુદ્ધિ એના ચરણમાં જવાની, એને એનો ભાવ આવી જાય. શું કેન્સર થયું હોય કે કિડની ફેલ થઈ હોય, હે કે હાર્ટનો વાલ ફેલ થયો હોય, તો ડાક્ટરને એક એક સૂચના પાડો કે એમાં એમ સાચામાં છૂટછાટ આપો ને તો કે મરી જઈશ. કે શું કે હું કહું એમ તારે હલવું તો મારી દવા કરી નહીં તો ગોતી લાગે બીજાને. શું કે પૈસા લે તો આવું આવી રીતે કહે. નાની તો નિષ્ફળ હોય છે. શું પણ જે ચાર્જ લેવા વાળો હોય છે ને એ એમ કહે. હું ગયા તા આપણા મુમુક્ષુના જેવા હરકિશનદાસમાં બહુ ડિસિપ્લિનમાં રાખે. 10 ફૂટ દૂરથી વાત કરાવે. વાત કરનારને સાંભળનાર બેને મોઢે પટ્ટીઓ બંધાવે. એની રૂમમાં જાય તો સ્લીપર ઓલા સ્ટરીલાઇઝ કરેલા વાપરવાના. તમારા બોર્ડ જોડા ચંપલ બહાર કાઢો. શું ભાવભાઈ કડક છે અહીંયા તો. મને કે ડાક્ટરે એમ કહી દીધું છે કે મારી સૂચનાનો અક્ષરશ અમલ નહીં થાય, કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ ગઈ હતી, પોસ્ટ ઓપરેટિવ ટ્રીટમેન્ટ જેને કહેવાય, પોસ્ટ ઓપરેટિવ ટ્રીટમેન્ટ ચાલતી હતી, હજી હોસ્પિટલ છોડાવી નહોતી, ઓપરેશન થઈ ગયું હતું. મારી સૂચના અક્ષરશ પાલન કરવી પડશે, ક્યાંય ફેરફાર કર્યો ને જો આ ઓપરેશન કરેલી કિડની ફેલ થઈ તો પછી હવે બીજી કિડની નહીં હંડાય એમાં, હ પછી હું હાથ ઊંચા કરી નાખીશ, પછી મારી મારી જવાબદારી નથી રહેતી, એ તમારી જવાબદારી થઈ ગઈ. અમે તો એક એક અક્ષરશ પાલન કરીએ છીએ. મેં કીધું આવી ગુરુ આજ્ઞા આમ પાળવી જોઈએ, તેની વાત કરી પછી. ના, જેવી તમે ડાક્ટરની આજ્ઞા પાડો છો ને અક્ષરશ, કેમ કે જીવ બચાવવો છે, એક મરણ બચાવવું છે તમારે, તો હવે અહીંયા અનંત મરણ બચાવવાના છે. અક્ષરશ સરવાર પણ બુદ્ધિ એ ટોટલી સરેન્ડર, નો વોઇસ નો ચોઇસ, મારો અવાજ નહીં, મારી કોઈ પસંદગી નહીં, આપ કયો શિરોધાર્ય છે. સરુસરમાં વાત કરી ને, અમે સરુસરમાં સોનગઢમાં આ ચર્ચા કરતા, હું નવો નવો આવ્યો ત્યારે. ગુરુદેવ એમ કે વૈશાખ મહિનાના ધોમ ધકતા ચૈત્ર વૈશાખના તડકામાં રાત બપોરે 12 વાગે, આ સૂરજ નથી હોય ચાંદો છે, પછી તમે શું કયો આમ પૂછીએ, અંદરો અંદર મુમુક્ષુમાં પૂછી, તમે શું કયો એ વખતે, તમે શું કયો ગુરુદેવ એમ કહે, જયારે ગુરુદેવની વાત ખોટી છે એમ જ કહો ને તમે, ન કહેવાય હો એમ ન કહેવાય, કેમ પહેલા તો એમ જ કહ્યું, સાહેબ આપ કહેતા હશો એ કાંઈક સમજીને કહેતા હશો, જ્યારે આપ સુરજને પણ ચાંદો કહેવા માગો છો તો કંઈક સમજીને કહેતા હશો, આટલો વિશ્વાસ હોવો જોઈએ તો અમે સાંભળવા બેસવો, એમને એમ સામે સાંભળવા બેસવું નહીં, આટલો વિશ્વાસ રાખીને સાંભળવા બેસવું. આ તો અમારી ચર્ચાનો વિષય હતો બહુ પ્રારંભમાં. એટલે એવું એને દુઃખ ભવભ્રમણથી છૂટવું છે, એને કેટલી ગરજ હોય, કેટલી ભક્તિ હોય, એ એક સમજવા જેવો પાત્રતાનો વિષય છે. અને એ નીકળે છે ક્યાંક ક્યાંકથી.